એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાનું સ્વાગત છે. આજની આપણી આ જ્ઞાનગોષ્ઠીમાં આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જે એમ સમજો કે લગભગ 80 વર્ષ પહેલાં લખાયું હશે, પણ એની વાતો આજે પણ એટલી જ સાચી લાગે છે. પુસ્તક એક મૂળભૂત સવાલ પૂછે છે કે ભાઈ, ઘણા લોકોમાં શરૂઆતમાં બહુ બધી પ્રતિભા દેખાય, પણ કેમ એ લોકો પોતાની પૂરી ક્ષમતા સુધી નથી પહોંચી શકતા? શું નડે છે એમને? કોણ છે એમની પ્રતિભાના દુશ્મનો?
બિલકુલ. અને આપણે આજે વાત કરી રહ્યા છીએ સિરિલ કોનોલીના ક્લાસિક પુસ્તક એનિમીઝ ઓફ પ્રોમિસ, એટલે કે પ્રતિભાના શત્રુઓ વિશે.
પ્રતિભાના શત્રુઓ, નામ જ કેટલું ઇન્ટરેસ્ટિંગ છે.
હા હા, ખરેખર. અને આ પુસ્તક મૂળ તો લેખકો માટે લખાયેલું, પણ એના વિચારો છે ને એ કોઈ પણ ક્ષેત્રમાં જેને લાંબા ગાળે કંઈક ઊંડું, કંઈક સાર્થક કરવું હોય એ બધા માટે કામના છે.
અને આજના સમયમાં તો ખાસ નહીં, જ્યાં ધ્યાન ભટકાવવા માટે આટલી બધી વસ્તુઓ છે અને સફળતાનું પ્રેશર પણ કેટલું બધું હોય છે.
ચોક્કસ. એટલે જ કોનોલીની આ વાતો, એમની ચેતવણીઓ આજે વધુ મહત્વની લાગે છે.
તો સૌથી પહેલાં એ જાણીએ કે આ સિરિલ કોનોલી હતા કોણ, જેમણે આટલી બારીકાઈથી આ શત્રુઓ ઓળખી કાઢ્યા. કોઈ મોટા સફળ લેખક હતા?
ના, જુઓ, એ જ તો ખરી મજા છે. સિરિલ કોનોલી, એમનો સમયગાળો 1903 થી 1974, એ 20મી સદીના બહુ જ પ્રભાવશાળી અંગ્રેજી સાહિત્યિક વિવેચક હતા અને સંપાદક પણ.
ઓકે, વિવેચક અને સંપાદક.
હા, ભણેલા ઈટન અને ઓક્સફર્ડમાં. જ્યોર્જ ઓરવેલ, એવલિન વો જેવા લેખકો એમના મિત્રો હતા સમકાલીન, અને એમણે હોરાઇઝન નામનું એક બહુ જ જાણીતું લિટરરી મેગેઝિન શરૂ કરેલું અને ચલાવેલું.
એટલે સાહિત્ય જગતના કેન્દ્રમાં જ હતા એમ કહી શકાય?
બિલકુલ. એટલે એમણે લેખકોની સફળતા, એમની નિષ્ફળતા, એમના સંઘર્ષો બધું બહુ નજીકથી જોયું હતું.
પણ તમે શરૂઆતમાં કહ્યું કે પોતે સફળ નવલકથાકાર નહોતા.
હા, એ જ મુદ્દો છે. એમણે તીવ્ર ઈચ્છા હતી એક મહાન નવલકથા લખવાની, પણ એ ક્યારેય લખી ન શક્યા.
ઓ,
એક ઉત્તમ વિવેચક તરીકે સ્થાપિત થયા, પણ પેલી પોતાની સર્જનાત્મક મહત્વાકાંક્ષા અધૂરી રહી ગઈ ને, એનો વસવસો એમને હંમેશા રહ્યો.
અચ્છા.
એટલે આ પુસ્તક છે ને એ માત્ર કોઈ બહારની વ્યક્તિનું અવલોકન નથી, એમાં કોનોલીના પોતાના અનુભવો છે, પોતાની નિષ્ફળતાનું કદાચ એક પ્રમાણિક વિશ્લેષણ પણ છે. એ જાણે કે કહે છે, મને ખબર છે આ શત્રુઓ ક્યાં છે, કેવા છે, કારણ કે મેં એમને જોયા છે, અનુભવ્યા છે.
આ વાત તો પુસ્તકને એકદમ અલગ જ વજન આપે છે. કોઈ સિદ્ધાંતકાર નહીં, પણ અનુભવી વ્યક્તિની વાત.
બરાબર.
તો પુસ્તકનો મૂળભૂત સંદેશ શું છે? શું કહેવા માંગે છે પ્રતિભાના શત્રુઓ?
જુઓ, પુસ્તકનો મુખ્ય હેતુ છે ને એ લેખકો અને આપણે કહી શકીએ કે બીજા સર્જકો માટે પણ એક સર્વાઇવલ ગાઈડ જેવો છે.
સર્વાઇવલ ગાઈડ એટલે ટકી રહેવા માટેની માર્ગદર્શિકા.
હા, એ સફળતાનો રસ્તો નથી બતાવતું, પણ નિષ્ફળતા તરફ લઈ જતા ખાડા ટેકરાયા કયા છે, કયા છુપાયેલા દુશ્મનો છે, એનાથી સાવધાન કરે છે. કોનોલીનો મુખ્ય પોઈન્ટ એ છે કે પ્રતિભા હોવી એ પૂરતું નથી, એને ટકાવી રાખવી પડે, વિકસાવવી પડે, એના માટે સતત જાગૃત રહેવું પડે, અને આ પુસ્તક એ શત્રુઓને ઓળખવામાં મદદ કરે છે.
એટલે કે શું કરવું એના કરતા શું ન કરવું, શું ટાળવું એના પર વધુ ફોકસ છે.
હા, કંઈક અંશે એમ કહી શકાય. પુસ્તક મુખ્યત્વે 3 ભાગમાં છે. પહેલો ભાગ છે લેખકનું હથિયાર, એટલે કે ગદ્ય શૈલી. એમાં કોનોલી 2 મુખ્ય શૈલીઓની વાત કરે છે. પંડિતાઉ, એટલે કે થોડી જટિલ અલંકારિક, અને બીજી લોકભોગ્ય, એટલે કે સરળ સીધી સાદી. અને કોનોલી કહે છે કે જે કૃતિ લાંબો સમય ટકે ને એમાં આ બંનેના સારા તત્વોનું મિશ્રણ હોવું જરૂરી છે. શૈલી ખાલી ઉપરની વાત નથી, એ લેખકની વિચારવાની રીત પણ બતાવે છે.
ઓકે. અને બીજો ભાગ
જેનું નામ છે ધ ચાર્લોક્સ શેડ. ચાર્લોક એક જાતનું નીંદણ છે જે પાકને ઉગવા ન દે. આ ભાગ પુસ્તકનું હૃદય છે. અહીં કોનોલી એ શત્રુઓની યાદી આપે છે જે પ્રતિભાના પાકને રૂંધી નાખે છે.
કયા કયા શત્રુઓ?
જેમ કે પત્રકારત્વ, રાજકારણ, ઘર પરિવારની જવાબદારીઓ, આળસ, અને પછી અંદરના દુશ્મનો પણ. સફળતાનો ડર, નિષ્ફળતાનો ડર, આ બધાની વાત છે.
અને ત્રીજો ભાગ?
ત્રીજો ભાગ કોનોલીની પોતાની આત્મકથા જેવો છે. એમના સ્કૂલના દિવસો, ખાસ કરીને ઈટનના અનુભવો, એ બતાવે છે કે આપણું ભણતર, આપણો સમાજ, એ પણ કઈ રીતે અજાણતા પ્રતિભાના વિકાસમાં રોડા નાખી શકે છે. એટલે પહેલા બે ભાગમાં જે સિદ્ધાંતો કયા, એનું જાણે આ એક જીવંત ઉદાહરણ છે.
વાહ, બંધારણ તો બહુ રસપ્રદ છે. શૈલી, પછી બાહ્ય અને આંતરિક શત્રુઓ, અને છેલ્લે પોતાનો જ કેસ સ્ટડી.
ચાલો તો પહેલા શત્રુઓ પર થોડી વધુ વાત કરીએ, જે બીજા ભાગમાં છે, ધ ચાર્લોક્સ શેડ. શૈલીની વાત તો સમજાઈ કે સંતુલન જોઈએ, પણ આ બીજા શત્રુઓ કયા છે જે આટલા જોખમી છે? કોનોલી જે મુખ્ય શત્રુઓ ગણાવે છે ને, એ આજે પણ એટલા જ સાચા લાગે છે. જુઓ, સૌથી પહેલો અને કદાચ સૌથી ખતરનાક એ કહે છે છે પત્રકારત્વ.
પત્રકારત્વ એ કઈ રીતે?
કોનોલી એને મીઠું ઝેર કહે છે, સ્વીટ પોઈઝન. કારણ કે તમને તરત પ્રસિદ્ધિ આપે, પૈસા આપે, વાંચકો આપે, આ બધું બહુ આકર્ષક લાગે.
હા, લાગે તો ખરું,
પણ લાંબા ગાળે શું થાય? એ તમને ઝડપથી લખવાની, ઉપર છલ્લું લખવાની, ઓછી મહેનતે લખવાની ટેવ પાડી દે. જે ગંભીર, ઊંડાણવાળું સાહિત્ય લખવા માટે જરૂરી ધીરજ જોઈએ, જે ચિંતન જોઈએ, એનું નાશ કરી નાખે છે.
ઓહો, એટલે જે વસ્તુ શરૂઆતમાં મદદ કરતી લાગે એ જ લાંબે ગાળે નડે. અને આ વાત આજના ડિજિટલ યુગમાં, જ્યાં બધા કન્ટેન્ટ ક્રિએટર બનવા માગે છે, સોશિયલ મીડિયા પર સતત કંઈક મૂકવાનું દબાણ છે, ત્યાં તો આ બહુ જ લાગુ પડે ને?
બિલકુલ, તમે બરાબર પોઈન્ટ પકડ્યો. આજનો જે કન્ટેન્ટ ક્રિએશનનો દોર છે ને, એ કોનોલીના પત્રકારત્વવાળા શત્રુનું જ એક નવું રૂપ છે. સતત કંઈ પોસ્ટ કરવું, લાઇક્સ ગણવા, વ્યૂઝ જોવા, આ બધું પેલું ઊંડું લાંબા ગાળાનું જે સર્જન છે એમાંથી ધ્યાન હટાવી દે છે.
સાચી વાત. બીજો કયો શત્રુ છે?
બીજો મોટો શત્રુ છે રાજકારણ, પોલિટિક્સ. એટલે કે કોઈ રાજકીય વિચારધારા પ્રત્યેની કટિબદ્ધતા. એ લેખકને કલાકાર મટાવીને પ્રચારક બનાવી દેવાનું જોખમ ધરાવે છે. પછી સત્ય અને માનસની જે જટિલતાઓ છે, એના કરતાં પક્ષની લાઇન વધુ મહત્વની બની જાય છે.
બરાબર. આ તો થયા વ્યવસાયિક કે જાહેર જીવનના શત્રુઓ. અંગત જીવનમાં પણ શત્રુઓ છે. પેલી ફેમસ લાઇન છે ને એમની,
હા, એ જ, ધ પ્રામ ઇન ધ હોલ, એટલે કે ઘરના ઓટલે પારણું. આ ખાલી બાળકોની વાત નથી, પણ આ પ્રતીક છે બધી જ ઘરેલું જવાબદારીઓનું. લગ્ન, ઘર ચલાવવું, પૈસાની ચિંતા,
ઓકે,
આ બધું શું કરે? લેખકનો સમય ખાઈ જાય, શક્તિ લઈ લે, અને સૌથી અગત્યનું, માનસિક શાંતિ છીનવી લે, જે ઊંડા સર્જન માટે ખૂબ જરૂરી છે. કોનોલી તો થોડા કડક શબ્દોમાં કહે છે કે કળા માટે થોડો સ્વાર્થ જરૂરી છે, અને એ સ્વાર્થ પરિવારની જવાબદારીઓ સાથે સીધા સંઘર્ષમાં આવે છે.
આ વાત થોડી કઠોર લાગે, પણ કદાચ સાચી છે.
હા, આ સિવાય બીજા પણ શત્રુઓ છે, જેમ કે વધુ પડતી વાતો કરવી.
અચ્છા,
એટલે કે સારા સારા વિચારો આવે, પણ એને લખવાને બદલે મહેફિલોમાં, મિત્રો સાથેની ચર્ચામાં વેડફી નાખવા. અને અલબત્તા આળસ. લખવું એ મહેનતનું કામ છે, એનાથી બચવા માટેનું આ એક મોટું બહાનું છે.
બરાબર. પણ આ બધા તો થયા બહારના દુશ્મનો.
હા,
જેને આપણે કદાચ જોઈ શકીએ, ઓળખી શકીએ. પણ શું કોનોલી અંદરના આંતરિક દુશ્મનોની પણ વાત કરે છે, જે કદાચ વધારે ખતરનાક હોય?
હા, ચોક્કસ. અને કોનોલી એના પર બહુ ભાર મૂકે છે. એ કહે છે કે સૌથી મોટી લડાઈ તો અંદર જ લડાય છે. એમાં મુખ્ય બે આંતરિક શત્રુઓ છે, સફળતા અને નિષ્ફળતા.
સક્સેસ એન્ડ ફેલિયર.
સફળતા પણ શત્રુ? એ કઈ રીતે?
જો બહુ જલ્દી સફળતા મળી જાય તો શું થાય? કાં તો માણસ આત્મસંતોષમાં આવી જાય, એમ માની લે કે બસ હવે થઈ ગયું. અથવા તો જે ફોર્મ્યુલાથી સફળતા મળી એને જ વારંવાર રિપીટ કર્યા કરે, કંઈ નવું કરવાની હિંમત ન કરે.
ઓહ, હા, એવું બને. અને નિષ્ફળતા, એ તો દેખીતું છે, એ હતાશા લાવે, કડવાશ લાવે, માણસ લખવાનું જ છોડી દે. એટલે સફળતા અને નિષ્ફળતા બંને છેડા જોખમી છે, પ્રતિભાના વિકાસને રોકી શકે છે.
અને બીજો આંતરિક શત્રુ?
બીજો છે સંપૂર્ણતાવાદ, પરફેક્શનિઝમ. એટલે કે મારે તો બસ પરફેક્ટ જ લખવું છે, એકદમ માસ્ટરપીસ જ બનાવવું છે. આ વિચાર એટલો હાવી થઈ જાય કે વ્યક્તિ કશું શરૂ જ ન કરી શકે.
ડર લાગે કે હું એટલું સારું નહીં લખી શકું.
બરાબર. અથવા તો લખેલું ક્યારેય પરફેક્ટ લાગે જ નહીં, એટલે પૂરું જ ન થાય. આ ડર ઘણીવાર ટીકાના ભયમાંથી આવે છે, અથવા તો હું જે કહેવા માંગુ છું એ કહેવા માટે હું લાયક છું કે કેમ એવા એક ઊંડા સંતાપ એંગ્વિશમાંથી પણ જન્મે છે.
બાપરે, આ તો બહુ ઊંડી વાત છે. અને પેલો ત્રીજો ભાગ જે આત્મકથા જેવો છે, એ આ બધા મુદ્દાઓને કેવી રીતે જોડે છે? શું એ પોતાના જીવનમાંથી ઉદાહરણ આપે છે કે આ શત્રુઓ કેવી રીતે કામ કરે છે?
બિલકુલ. એ ભાગનું નામ છે અ જ્યોર્જિયન બોયહુડ. એમાં કોનોલી પોતાના ઈટન સ્કૂલના અનુભવો વર્ણવે છે. ઈટન એટલે બહુ જ પ્રતિષ્ઠિત સ્કૂલ. પણ કોનોલી બતાવે છે કે આવી સંસ્થાઓ પણ અજાણતા પ્રતિભાને નુકસાન કરી શકે છે.
કઈ રીતે?
જેમ કે ત્યાં અપેક્ષાઓ બહુ ઊંચી હોય, હંમેશા સ્માર્ટ દેખાવું, હોશિયાર સાબિત થવું એનું દબાણ રહે, ઊંડાણપૂર્વક વિચારવાને બદલે ખાલી ચતુરાઈ બતાવવા પર વધુ ભાર હોય. કોનોલી પોતાની સરખામણી જ્યોર્જ ઓરવેલ સાથે કરે છે, જે પણ ઈટનમાં હતા.
ઓ, ઓરવેલ પણ?
હા. અને કોનોલી જાણે સૂચવે છે કે ઓરવેલ કદાચ એટલા માટે વધુ સફળ લેખક બની શક્યા કારણ કે તેઓ આ ઈટનની સિસ્ટમ, એની અપેક્ષાઓના બોજમાંથી બહાર નીકળી શક્યા, જ્યારે કોનોલી પોતે એમાં ક્યાંક ને ક્યાંક ફસાયેલા રહ્યા. એટલે આ ભાગ શું કરે છે? પહેલા બે ભાગના જે સિદ્ધાંતો છે ને, એને પોતાના અંગત અનુભવથી જાણે કે સર્ટિફાય કરે છે.
ખરેખર આ તો બહુ જ પ્રમાણિક અને આત્મપરીક્ષણ કરતું પુસ્તક લાગે છે. તો આટલી ચર્ચા પછી મુખ્ય કયા વિચારો કે સંદેશાઓ આપણે તારવી શકીએ આ પુસ્તકમાંથી, જે આજે પણ એટલા જ કામના હોય?
ટૂંક વસ્તુ છે, એને સાચવવી પડે છે. એવું નથી કે ટેલેન્ટ છે એટલે બધું થઈ જશે. ના, એને યોગ્ય વાતાવરણ જોઈએ, એનું રક્ષણ કરવું પડે. બહારના અને અંદરના પરિબળો એને સહેલાઈથી ખતમ કરી શકે છે.
એટલે પ્રતિભાને ગ્રાન્ટેડ ન લઈ શકાય?
બિલકુલ નહીં. બીજું, કળા અને જીવન વચ્ચે હંમેશા એક સંઘર્ષ રહે છે. ગંભીર કામ માટે જે સમય, શક્તિ, એકાંત જોઈએ, એ ઘણીવાર આપણી રોજિંદી જિંદગીની જે માંગ છે, કુટુંબ, નોકરી, પૈસા, એની સાથે ટકરાય છે. આપણે ત્યાં ભારતમાં પણ કેટલાય કલાકારો આર્થિક જરૂરિયાત અને પોતાની કળા વચ્ચે સંતુલન શોધવા મથતા હોય છે.
હા, એ તો છે જ.
ત્રીજું, તાત્કાલિક મળતા લાભના મોહથી બચવું. ટૂંકા ગાળાના ફાયદા જેમ કે પૈસા, પ્રસિદ્ધિ, સોશિયલ મીડિયા પર લાઇક્સ, આ બધું લાંબા ગાળાના ઊંડા કામના ભોગે બહુ આકર્ષક લાગી શકે છે. કોનોલી ચેતવે છે કે સાચી ટકી રહે તેવી સિદ્ધિ માટે ધીરજ અને લાંબી નજર રાખવી જરૂરી છે.
આજના ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનના જમાનામાં આ બહુ અગત્યની વાત છે.
ચોથું, સૌથી મોટી લડાઈ અંદરની છે. આળસ, ડર, પરફેક્શનિઝમ, આ દુશ્મનો બહાર નથી, આપણી અંદર જ બેઠા છે. એટલે આત્મજાગૃતિ, પોતાની જાતને સમજવી અને પોતાના પર કાબુ રાખવો એ સૌથી અગત્યનું છે.
મને લાગે છે આ ચોથો મુદ્દો, આંતરિક યુદ્ધ, આ સૌથી ક્રિટિકલ છે. કારણ કે બહારના સંજોગો તો કદાચ બદલાય, પણ આપણી અંદરના શત્રુઓ સાથે તો આપણે સતત લડવું પડે છે.
સાચી વાત. અને પાંચમો મુદ્દો કહી શકાય, અપેક્ષાઓનો બોજ. ઘણીવાર શરૂઆતમાં કોઈ બહુ પ્રોમિસિંગ લાગે, બધા એના વખાણ કરે, એ જ વસ્તુ એના પર એટલું દબાણ બનાવી દે છે કે એની સહજ પ્રતિભા ખીલી જ નથી શકતી.
હા, એવું પણ બને છે. કહેવાય છે કે આ પુસ્તકમાં અમુક વાક્યો તો બહુ જ યાદગાર બની ગયા છે, કોટેબલ કોટ્સ જેવા. કયા વિચારો છે એવા?
હા, કોનોલીની લખાવટ બહુ ધારદાર છે. કેટલાક વિચારો જે ખરેખર ચોંટી જાય એવા છે. પહેલું, લેખકનું સાચું કાર્ય એક માસ્ટરપીસ એટલે કે કાળજી કૃતિ બનાવવાનું છે. આનો મતલબ એ થયો કે નાની નાની છૂટક સફળતાઓ પાછળ દોડવાને બદલે એવું કંઈક સર્જવા પર ધ્યાન આપવું જે લાંબો સમય ટકી રહે, જેનું મૂલ્ય હોય.
લાંબા ગાળાનું વિઝન.
બીજું, સાહિત્ય એ છે જે બે વાર વાંચવામાં આવે, પત્રકારત્વ એ છે જે તરત જ સમજાઈ જાય. આ ઊંડાણ અને સપાટી વચ્ચેનો ભેદ બતાવે છે. સાચી કળા આપણને ફરી ફરી વિચારવા મજબૂર કરે છે.
બરાબર.
ત્રીજું, પેલું પ્રખ્યાત, ઘરાંગણે પારણું કળાનું દુશ્મન છે. આ સીધી, કડક પણ કદાચ વાસ્તવિક વાત છે, જે કળા અને ઘરની જવાબદારીઓ વચ્ચેના તણાવને બતાવે છે.
અને ચોથું?
અને ચોથું, જે મને સૌથી વધુ ગમે છે, દેવતાઓ જેનો નાશ કરવા ઈચ્છે છે તેને પહેલા સંભાવનાપૂર્ણ, પ્રોમિસિંગ કહે છે.
વાહ, આ તો જબરદસ્ત છે.
હા, મતલબ કે પ્રતિભાશાળી હોવું, લોકોની તમારા પર અપેક્ષા હોવી એ પોતે જ એક મોટો બોજ બની શકે છે અને એ જ કદાચ તમારા પતનનું કારણ પણ બની શકે છે.
આ છેલ્લી વાત ખરેખર વિચારતા કરી દેવી છે કે સંભાવના પોતે જ દુશ્મન. અચ્છા, આ પુસ્તકના વિચારો આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે કામ લાગે? શું આ બધું ખાલી લેખકો કે કલાકારો માટે છે?
ના, જરાય નહીં. મને લાગે છે કે આ વિચારો કોઈ પણ વ્યક્તિ માટે ઉપયોગી છે જેનું કોઈ લાંબા ગાળાનું ધ્યેય હોય. પછી એ સ્ટુડન્ટ હોય, કોઈ બિઝનેસ શરૂ કરનાર હોય, કોઈ રિસર્ચર હોય, કે પછી કોઈ પણ વ્યક્તિ જે કંઈક શીખવા કે બનાવવા માંગતી હોય.
એટલે કેવી રીતે?
મુદ્દો એ છે કે આપણે બધાએ પોતપોતાના પ્રતિભાના શત્રુઓને ઓળખવા જોઈએ. દાખલા તરીકે, કોઈ વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી કરે છે, એના માટે પત્રકારત્વ જેવો શત્રુ કયો હોઈ શકે? કદાચ સોશિયલ મીડિયાના નોટિફિકેશન્સ, વેબ સિરીઝ જોવાની લાલચ, જેનું ધ્યાન ભટકાવે છે.
હા, બરાબર.
કોઈ નવો બિઝનેસ શરૂ કરનાર માટે પેલું પારણું એટલે શું? કામ અને અંગત જીવન વચ્ચે બેલેન્સ જાળવવાની મથામણ. કોઈ વ્યક્તિ નવી સ્કિલ શીખવા માંગે છે પણ પરફેક્શનિઝમને લીધે શરૂ જ નથી કરતી કે મારાથી બરાબર નહીં થાય તો. તો કોનોલીનું પુસ્તક આપણને એ શીખવે છે કે આ બધા શત્રુઓ છે, એમના પ્રત્યે સજાગ થાઓ, એમને ઓળખો અને પછી એમની સામે લડવા માટે કોઈ સ્ટ્રેટેજી બનાવો.
એટલે કે આપણા ધ્યેયના રસ્તામાં જે પણ નિંદણ ઉગી નીકળે છે એને ઓળખીને દૂર કરવાનો પ્રયાસ કરવો.
બરાબર કહ્યું. કદાચ એનો મતલબ એ થાય કે રોજે રોજ થોડો સમય ફક્ત પોતાના એ ધ્યેય માટે અલગ કાઢવો, ધ્યાન ભટકાવતી વસ્તુઓથી દૂર રહેવું, અથવા તો પરફેક્ટ થવાની રાહ જોયા વગર બસ શરૂઆત કરી દેવી, નાનું પગલું ભરવું.
આખી ચર્ચા પછી મારા મનમાં જે વાત સૌથી વધુ રહી ગઈ છે તે એ છે કે સફળતા પણ નિષ્ફળતા જેટલી જ ખતરનાક સાબિત થઈ શકે છે. આ એક મોટો વિરોધાભાસ છે. આપણે બધા સફળતા પાછળ ભાગીએ છીએ, પણ કોનોલી આપણને સાવધાન કરે છે કે સફળતા મળી જાય પછી પણ સાચવવું પડે છે, નહીતર એ જ આપણને આત્મસંતોષમાં કે પછી એક જ જગ્યાએ ફસાવી શકે છે.
અને મારા માટે જો એક મુખ્ય બોધપાઠ લેવો હોય તો એ છે કે ખાલી પ્રતિભા હોવી પૂરતી નથી. સાચી સિદ્ધિ માટે જાગૃતિ જોઈએ, શિસ્ત જોઈએ અને પોતાના અંદરના અને બહારના શત્રુઓ સામે લડવાની હિંમત જોઈએ. અને કોનોલી પોતે પોતાની મર્યાદાઓ વિશે જે પ્રમાણિકતાથી વાત કરે છે ને, એ આ પુસ્તકને બહુ જ શક્તિશાળી બનાવે છે. એ આપણને યાદ કરાવે છે કે કંઈક મૂલ્યવાન બનાવવાનો રસ્તો સંઘર્ષ વગરનો નથી હોતો, અને એ સંઘર્ષને સમજવો એ જ કદાચ સફળતા તરફનું પહેલું પગલું છે.
ખૂબ સરસ. ખરેખર આ પુસ્તક અને એના વિચારો આપણા બધા માટે આપણા પોતાના લક્ષ્યો અને એમાં આવતા અવરોધો વિશે ફરીથી વિચારવા માટે પ્રેરણાદાયક છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.